આ જે વિચાર કરવાની જે પ્રોસેસ છે ને,
વિચાર કરવાની,
તમે કહ્યું ને કે અનુભવી થાય એટલે એને વિચાર ના હોય,
વિચાર ના હોય,
એટલે વિચાર ના હોય એટલે એને આ કોઈ જાતના સંસ્કાર પડે નહીં એવી જાતના વિચાર
થાય.
ટેકનોલોજીકલી તો અમુક જાતના વિચાર તો થાય ને,
હું સમજાવવા. કારણ કે અનુભવી થયો એટલે જ્યાં સુધી આપણે પ્રકૃતિમાં છીએ ત્યાં સુધી આપણું સ્થૂળ શરીર છે, એનું સ્થૂળ ચિત્ત છે, એ અનેક પ્રકારના સંસ્કારો ગ્રહણ કરી જેમ સંચિત થઈ ગયું છે. તેવી રીતે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન બુદ્ધિ પ્રાણ અનહમ, એ ચૌથી જે કંઈ થયું એ બધું ચિત્તમાં સંગ્રહી જાય. એ સંસ્કારો જેમ જેમ ઉદય વર્તમાન થાય, એ સંસ્કારો ઉદય વર્તમાન થાય એમનામ ટેન્ડન્સી, એ ટેન્ડન્સી વલણ પ્રમાણે આપણી ગતિ થાય. હવે જ્યારે માણસ અનુભવી થાય છે, ત્યારે અનુભવી થાય છે ત્યારે એમાં પ્રકૃતિ તો હોય છે, કારણ કે એને શરીર છે, એટલે શરીર છે એટલે એને પ્રકૃતિ છે, આપણા પ્રકૃતિ થી બી એનામાં પણ પ્રકૃતિ છે. ત્યારે કે આપણા મનના અનુભવ પછી ફેર છો એનામાં પ્રકૃતિ, આપણામાં પ્રકૃતિ, પણ આપણે પ્રકૃતિના ગુલામ છે. જ્યારે પેલામાં પ્રકૃતિનું માધ્યમ છે, મીડિયમ છે, આમાં આપણે પ્રકૃતિના ગુલામ છે. જીવ દશામાં, ચેતનની દશામાં એવું નથી. બીજું કે આપણા ચિત્ત, આપણું ચિત્ત આજે પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ પ્રાણ અનમ, એનાથી જે થાય તે એના સંસ્કાર ચિત્તમાં પડી જાય. હવે આપણે જીવ દશામાં હોવાથી આપણામાં પ્રકૃતિ એટલે કામ ક્રોધ લોભ આદિ ફ્રીડમ નથી, પ્રકૃતિ ફ્રીડમ નથી આપણામાં. જ્યારે પેલામાં પ્રકૃતિ માધ્યમ છે, પ્રકૃતિના આપણે ત્યાં દાસ નથી અનુભવી કરી, તેમ છતાં આવું હોવા છતાં જ્યારે આપણે જીવ દશામાં આવીએ છીએ તો કામ ક્રોધાદિક વલણથી પ્રેરણા રહે, ત્યારે પેલો અનુભવી થયો છે તે કામ ક્રોધાદિકથી પ્રેરાયેલો હોતો નથી, એને તો ચેતનથી જ પ્રેરાયેલો છે. ત્યારે ચેતનથી પ્રેરાયેલો હોવાથી એને આ પ્રકારના સંસ્કાર હોતા નથી. અને અનુભવ થાય એટલે કે પ્રકૃતિથી મુક્તિ, એની પ્રકૃતિને ધારે તે રીતે વાપરી શકે. જેમ આપણી પાસે 5,000 રૂપિયા હોય તો 5,000 ના પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, આપણે ધારીએ તે રીતે. 5 લાખ હોય તો એનો પણ આપણે ધારીએ તે રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે આપણે એના સ્વામી છે, એની આપણને પાકી સમાનતા છે. એવી રીતે અનુભવી પુરુષ પ્રકૃતિનો ઉપયોગ કરી શકે, ઉપયોગમાં સ્વામિત્વની સેન્સ આવી રીતે, અને ઉપભોગમાં સ્લેવની, દાસની, ગુલામીની સેન્સ, ઉપયોગમાં સ્વામિત્વની સેન્સ. એટલે અનુભવી પુરુષને પ્રકૃતિ છે તેમ નથી વર્તી શકતો, અથવા તો અનુભવી એ પ્રકૃતિને તાબે છે, પ્રકૃતિ એનું માધ્યમ છે, એટલે પ્રકૃતિના એ વહેંચે પોતાની સ્વયં રીતે. પ્રકૃતિ એની પ્રકૃતિ એને વહેવાનું માટેનું એક પદ છે, એક પદ છે, પરંતુ પ્રકૃતિનો એને ત્યાં પાસ નથી. પ્રકૃતિ એનું કયું કરે છે, અનુભવી એનું કયું કરે છે. જ્યારે જીવ દશામાં પ્રકૃતિનું જ બધું સર્વસ્વ ચલણ છે, જોર છે, અને એનામાં કામ ક્રોધાદિક વિષયો હોવાથી તે પ્રકારના પેલામાં સંસ્કાર પડે છે. પેલા જીવ દશામાં જયારે પેલામાં આ કામ ક્રોધાદિક એ પ્રકારની ટેન્ડન્સીથી અનુભવી માણસ રહેલો હોતો નથી, એટલે એ પ્રકારના એને સંસ્કારો પડતા નથી. તે ઉપરાંત જયારે અનુભવ ક્યારે એને થયો કહેવાય, તેના સંસ્કાર માત્ર દગ્ધબીજ થઈ જાય. દગ્ધબીજ થઈ જાય એટલે કે જેમ ઘઉં શેકે ને ફરતી એને જો દેખાય તો ઘઉં જેવા જ, શેકેલા ઘઉં અને કાચા ઘઉં બંને દેખાવમાં જરા સરખો પણ ફરક નથી, એક સરખા જ દેખાય, પણ વાવીએ તો શેકેલા ઘઉં ઊંચી નહીં, કાચા ઘઉં ઉગે. એવી રીતે આ જે સંસ્કારો એના અનુભવીના જે સંસ્કારો છે એ દગ્ધબીજ છે, એ ઉગી નહીં શકે. ત્યારે કે એ જે અનુભવી છે એને એની પ્રકૃતિ છે એ પ્રકૃતિ દ્વારા એ ચાલતું નથી, એ પ્રકૃતિનું માધ્યમ છે. એટલે કે પ્રકૃતિની જે જીવ દશામાં જે એની એક્ટિવિટીઝ હતી, જે એનો સ્વભાવ હતો, જે એની હેબિટ હતી, તે રીતે પ્રકૃતિ ત્યાં નથી. પ્રકૃતિ ત્યાં ડોર્મન છે અનુભવીની સ્થિતિમાં. ત્યારે પ્રકૃતિ જો ડોર્મન છે તો પ્રકૃતિના ત્યાં ગુણધર્મ નથી. આપણે આ તો બુદ્ધિથી સમજીએ છીએ, તો પ્રકૃતિ સંપૂર્ણપણે અનુભવીમાં ડોર્મન છે. એ ડોરમન્ટ હોવાથી પ્રકૃતિના ગુણધર્મ ત્યાં નથી. ત્યારે ત્યારે પ્રકૃતિની રીતે જે પ્રોસેસ ઓફ થિંકિંગ છે એ પ્રકૃતિ રીતનો ત્યાં અનુભવીના માણસમાં પ્રકૃતિની રીતનો પ્રોસેસ ઓફ થિંકિંગ નથી. આ તો એક પછી તર્ક આપણે લઈએ ને, એ રીતે આ વાત કરું છું. ત્યારે જો અનુભવીમાં આ પ્રકૃતિ તદ્દન ડોરમન્ટ છે એ જો આપણાથી સ્વીકારાય તો પછી બીજું પગલું આવે કે તો પ્રકૃતિની અંદર જે પ્રોસેસ ઓફ થિંકિંગ છે અને અનુભવીમાં સંપૂર્ણપણે પ્રકૃતિ ડોરમન્ટ હોવાથી જે પ્રકૃતિની સ્થિતિમાં જે એનો પ્રોસેસ ઓફ થિંકિંગ છે તેવા જ પ્રકારનો પ્રોસેસ ઓફ થિંકિંગ પેલા અનુભવીમાં ના હોય તે આપણી બુદ્ધિ સ્વીકારે છે. ત્યારે હવે તો પ્રકૃતિમાં શું છે કે એક પછી એક લિંક આપે છે આપણા વિચારની પ્રોસેસ ઓફ થિંકિંગમાં. એક વિચાર પડ્યો એનો કોરસ્પોન્ડિંગ બીજો વિચાર, એનો કોરસ્પોન્ડિંગ ત્રીજો વિચાર, એમ એક પછી એક વિચારોની લિંક આવે છે પરંપરા. ત્યારે આમાં પ્રકૃતિ તદ્દન ડોરમન્ટ છે, એનું માધ્યમ છે પ્રકૃતિનો એ સ્વામી છે. એટલે પ્રકૃતિની રીતની પ્રોસેસ ઓફ થિંકિંગ પેલા મને નથી. ત્યારે એમાં શું છે પ્રકૃતિની રીતના પ્રોસેસ ઓફ થિંકિંગ કેવી છે, એક વિચાર આવ્યો એને જોડતો બીજો વિચાર, એને જોડતો ત્રીજો વિચાર, એટલે કે કોરસ્પોન્ડિંગ લિંક છે એમાં. જ્યારે પેલા અનુભવીમાં આવી કોઈ લિંક નથી, એને સ્વયં મેળે કોઈ કર્મ કરવાનું આવ્યું, આપણે પ્રકૃતિની અંદર કર્મ કરવાનું આવ્યું તો અનેક રીતે આપણે વિચારીશું કે એનું ફળ શું આવશે, કેવી રીતે કરવું તો ઉત્તમ થાય, એના પ્રોઝ એન્ડ કોન્સ, એના બધા ચારેય પાસાઓ, એના પરથી આર્થિક કારણો, એના બીજા કારણો, આગળ પાછળના સંબંધોના કારણો, એ હવે અનેક પાસાઓથી કર્મ વિશે આપણે વિચારીશું. જ્યારે પેલા અનુભવીને આ રીતની પ્રકૃતિનો એના એના પ્રકૃતિ એનામાં ડોરમન્ટ હોવાથી પ્રકૃતિની રીતે એના ગુણધર્મ પ્રકૃતિ ત્યાં બજાવતી નથી, એટલે ત્યારે થાય છે શું કે સ્પોન્ટેનિયસલી એને કામ કરવાનું છે. આમ કરવાનું છે જે થયું તો નિશ્ચિતપણે એનામાં નક્કી થઈ જાય, પછી એના ઉપર એને કોઈ વિચાર આવતા નથી. માત્ર કોઈ કહેવત કહે કશું કંઈ પૂછે તો પછી એની મેળે પેલા વિચાર પરંપરા રીતે બોલે કે સમજાવે બધું કરું, પણ એ પણ બધું સ્વયં મેળે એને પૂજા કરે, એને કંઈ એના વિશે નહીં, એના વિશે વિચારવા જવું પડે કેવું એનામાં હોતું નથી. એટલે કે અનુભવીને અનુભવીમાં પ્રકૃતિ સંપૂર્ણપણે ડોરમન્ટ હોવાથી, અનુભવીમાં પ્રકૃતિ માધ્યમ હોવાથી જે પ્રકૃતિ જીવદશામાં વહન કરતી હોય છે ત્યારે એનામાં જે પ્રોસેસ ઓફ થિંકિંગ છે તે અનુભવીમાં પ્રકૃતિ તદ્દન સંપૂર્ણપણે ડોરમન્ટ હોવાથી એવા પ્રકારની પ્રોસેસ ઓફ થિંકિંગ પેલા અનુભવીમાં ના હોય એ આપણી બુદ્ધિ સ્વીકારે. ત્યારે ન હોય તો શું હોય તો કે સ્વયં મળે એવું નિમિત્ત જ્યાં પ્રગટે ત્યારે સ્વયં મળે નક્કી થયેલી નિશ્ચિત થયેલી એવી એક હકીકત હકીકતપણા હકીકતપણા વાળું એક મોજું ધરતીમાંથી આ જેમ જ્વાળામુખી ફાટી નીકળે એરામાંથી સ્પોન્ટેનિયસલી સ્ફૂરી આવે છે, જેને આપણે પ્રેરણા કહો, પ્રેરણા એને નહીં કહેવાય પણ સ્પોન્ટેનિયસલી એનામાંથી એક એવું એક વલણ ફૂટી આવે છે કામ કરવાનું છે. બસ એના પછી એના પર કે એને વિચાર વિચાર પચ્યો હતા તે પ્રમાણે એનું થયા જાય. હા, એટલે એને વિચાર નહીં હોય, વિચારની પરંપરા પણ નહીં, એને આપમેળે એક વસ્તુ સૂજી આવે છે.
એટલે રિલેટ ના કરે ને એકની બીજાની જોડે, જેમ આપણે આપણે જેમ રિલેટ કરી કરીને વિચારીએ
એક બીજાની સાથે રિલેશન, એક કર્મ કરવાનો હોય એવું કર્મની પાછળ અનેક બધા વિચાર છે, એવું પેલા ને એવું કઈ નથી. આપણે જે કર્મ કરીએ એ કર્મ કરતી વખતે કેટલા બધા વિચાર થાય, કેટલી બધી વૃત્તિઓ થઈ, કેટલા બધા માણસોના પરિચયમાં, એ કર્મ કરતા કરતા અનેક કર્મ આપણે ઉપજાવીએ છીએ અને એક કર્મ ભોગવતા પડતા અનેક કર્મ ભોગવવાનો મસાલો આપણે ચિત્તમાં ઉમેરી દઈએ છીએ. એટલે કોઈ દિવસ અંત જ ના આવે, જયારે પેલા ને એવું કઈ થતું જ નથી. એ પરિચયમાં હોવા છતાં, સ્પર્શેલો હોવા છતાં, એ તદ્રુપ હોવા છતાં તદ્દન ન કહું છું, એટલે એને કઈ કશું વળગતું નથી. શું કહે છે ભાઈ, જેને પૂછું મને કે મોટા તમે વાત કરો છો, આમાં તો કોન્ટ્રાડિક્શન આવે છે કે અંદર એ વળગેલો હોવા છતાં એ નોખો થાય છે, એને કશું વળગણ ના થાય કેમ બને? મેં કોઈ તમને દાખલો આપું હોય કે આ વીજળીના આકાશ અને સમાચારણ માટે જાય છે તો બધા હાથે એને બધે રબરના મોજા થઈ રાખેલા હોય છે, એની સાથે વળગેલો હોવાથી પણ આ કરામત એવી થયેલી છે કે એની સાથે વળગેલો હોવાથી તેમ છતાં પીલું એને વળગ્યું નહીં, કરામત થઈ બરોબર. પણ તેવી જ રીતે એમના ભાઈ આ અનુભવી પુરુષોની સ્થિતિ હોય છે કે અંદર સંપૂર્ણપણે તદ્રુપ થઈ ગયા હોય કામ ક્રોધાદિક લોભ મોહાદિક રીતે પણ, પણ તેમ છતાં એ ત્યારે નોકા છે કે તમે સાબિતી આપી શકો મંત્રી કેવી રીતે એવો નિમિત્ત બને એવો પ્રસંગ હોય અને તું હાજર હોય તો બની શકે, ના બની શકે એવું નહીં. આ પ્રયોગાત્મક છે, અમારા બધા સાધુ સંન્યાસીઓ બધા કે અનુભવ મેં પ્રયોગ ક્યાં મેં એ વાત માનતો, પ્રયોગાત્મક છે એ સાબિત કરી શકાય એવું છે. હું ક્યારે કોઈ શાસ્ત્ર પણ લખી શકું, કોઈ ભજન લખી શકું, ગમે તે કરી શકું, ગમે તેમાં તદ્રુપ થઈ ગયેલો હોવો છતાં પણ અમે વેદના વખતે તો ઘણી વાર કર્યું, વેદના વખતે ઘણી વાર ભજન લખ્યા છે. પેલા ઓપરેશન લઈ ગયા ત્યારે કાંઠાવાળા ને લખવા એમને એમના બે બોલમાં પણ લખ્યું છે, આવી સ્થિતિ આટલું બધું વેદના મકાન પતી ગયું તો પણ મને અમને આવું લખાવેલું. એટલે એ બધું એ તો બધાને દેખતા મેં કરેલું છે, પણ આ પણ થઈ શકે સો એ સો ટકા. પણ એટલે જ કારણ એ એક બતાવે છે કે આવા અનુભવી પુરુષ તદ્રુપ થયેલા હોવા છતાં નોકા છે. અને એટલું જ નહીં પણ એ પણ મેં જાતે જોયું છે, મારા વિશે તો મારાથી કહેવાય નહીં પણ મેં મારા ગુરુ મહારાજને જોયેલું છે કે એક ઠેકાણે હોવા છતાં એકમાં ત્યાં વાતોમાં ને બધા એમાં વળગેલા હોવા છતાં બીજે ઠેકાણે હાજર એમને હોય છે ને બીજા ઠેકાણે બીજાની વાતોમાં પણ વળગેલા હોય છે. મારા પોતાના જીવનમાં ગયા અને મારા ત્યાં કેટલી ઠેકાણે અમે સિંહની સાથે સુધેલો હતો તે વખત બે વખત ત્યારે ગિરનારમાં મને પ્રસંગ એમના થયેલા હોય, નડિયાના સ્મશાનમાં સુધેલો ત્યારે તો 5-7 વાર એવા બીજે ઠેકાણે પણ એવા બધા મને પ્રસંગો યાદ છે કે આ ગુરુ મહારાજની હાજરી હતી, અમારી સાથે વાતચીત કરતા હોય ત્યારે પણ ત્યાં આગળ બીજે ઠેકાણે પણ હાજર એ જ્યારે એમનું શરીર જીવતું હતું તે દરમિયાનમાં પણ મને એમના આવા અનુભવો થયેલા. અને મારા મિત્ર ત્યાં હતા ભગવત પ્રસાદ, તેને બધા નોંધી લીધેલા. અહીં મારી સાથે વાત કરે અહીં નડિયાદના સ્થાનમાં અને એ હકીકત ત્યાં બોલતા હોય જ્યાં પોતે હતા ત્યાં મારા મિત્ર એની નોંધમાં બધું ટાંકી લખવા. ધીરજબેન જો આવે છે મારું કોઈ મારું બધી નોંધ રાખી જ કે છે, મેં તો તારે બેન નોંધ રાખ ડાયરીમાં રાખવી, હું દરરોજ જઈએ તો શું જોયું તું ને આ તે બધું નોંધું છે ને એવી રીતે અમારે ભગવત પાસે નોંધી લેતો છે.